તારીખ 2/6/1994 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 136 અને 137 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 67
શ્રી સમયસર કલશ ટીકા નિર્જરાધિકારનો 136મો કળશ કળશનો વિષય છે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ નિયમથી હોય છે. જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અને વૈરાગ્ય એટલે પરપદાર્થમાં પોતાપણાનો ત્યાગ. પરપદાર્થનો ત્યાગ એમ અહીંયા નથી કહેવું, પોતાપણાનો ત્યાગ શ્રદ્ધા જ્ઞાનમાં થાય છે. આચરણની અંદર રાગ અને રાગ પૂર્વકની પ્રવૃત્તિ હોય છે જે ઉપરના ગુણ સ્થાને છૂટે છે. અહીંયા સમ્યક દ્રષ્ટિનો અધિકાર ચાલે છે એટલે અહીંયા પોતાપણાનો ત્યાગ લેવો. આમ તો એમણે એમ લખ્યું છે કે સર્વ પ્રકારે ત્યાગ. સર્વ પ્રકારે એટલે પોતાપણું સર્વ પ્રકારે નથી, પોતાપણું સર્વ પ્રકારે નથી એટલે થોડુંક પોતાપણું લાગે છે ને થોડુંક નથી લાગતો, અમુક પદાર્થમાં પોતાપણું લાગે છે ને અમુક પદાર્થમાં નથી લાગતો એમ નહીં, એ પ્રકારે વૈરાગ્ય છે. બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે વચ્ચેથી કે યસ્માત અયમ સ્વસ્મિન આસ્થે પરાત સર્વતઃ રાગ યોગાત વિરમતિ. કારણ કે સમ્યક દ્રષ્ટિ સહજ જ શુદ્ધ સ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા પુદ્ગલ દ્રવ્યની ઉપાધિ છે જેટલી રાગાદી અશુદ્ધ પરિણતિ તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે. સર્વતઃ વિરમતિ એ સર્વથા ત્યાગ છે. સર્વ એમ વૈરાગમાં પણ સર્વ પ્રકારે ત્યાગ લીધો, અહીંયા પણ સર્વ પ્રકારે રહિત છે એમ જે કહ્યું છે એમાં આચાર્ય દેવનો શબ્દ એમણે કામમાં લીધો છે કે સર્વતઃ વિરમતિ. શું રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. સમ્યક દ્રષ્ટિ સહજ જ શુદ્ધ સ્વરૂપમાં અનુભવ રૂપ હોય છે, આ અસ્થિ છે. સમ્યક દ્રષ્ટિને અસ્થિ શેની થઈ છે કે સહજ જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ વર્તે છે. હું એક શુદ્ધ આત્મા છું, જ્ઞાન સ્વરૂપી શુદ્ધાત્મા છું એ અનુભવ નિરંતર સહજ જ વર્તે છે. નાસ્તિથી કે પુદ્ગલ દ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદી અશુદ્ધ પરિણતિ તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે. એટલે પર પુદ્ગલ દ્રવ્યની ઉપાધિથી જેટલી રાગાદી અશુદ્ધ પરિણતિ છે ખરી, અશુદ્ધ પરિણતિ નથી એમ નથી એમ કે છે. શું પુદ્ગલ દ્રવ્યનો ઉદય છે દ્રવ કર્મનો અને નો કર્મનો, પરિણતિ ભાવ કર્મ રૂપ છે પણ તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે એટલે કે એમાં પોતાપણાનો અનુભવ નથી, એમાં પોતાના સ્વરૂપપણાનો અનુભવ નથી એમ લેવું. દ્રવ કર્મ ભાવ કર્મ અને નો કર્મમાં ભિન્નપણું વર્તે છે, ભિન્નપણું થઈ ગયું છે એમ લેવું છે. હા એટલે કે થોડુંક એકત્વ થાય છે, થોડું એકત્વ નથી થતું એમ નથી, ભિન્નપણું છે એ તો પૂરેપૂરું ભિન્નપણું છે. એક ચીજની ખબર પડી ગઈ કે આ પારકું છે એટલે પારકું છે. શું એક બાળક છે નાનપણથી એના મા બાપ ગુજરી ગયા હોય અને એના સગાને ત્યાં એનો ઉછેર થતો હોય, ઉછેરમાં પણ એ લોકો બાળકને માતા પિતાની જેમ જ ઉછેરતા હોય, એ એમ જ સમજે કે અમારા માતા પિતા છે. પણ જયારે એને સાચી ખબર કરવામાં આવે, આ તારા પાલક માતા પિતા છે, વાસ્તવમાં તારા માતા પિતા છે, એ તો સ્વર્ગવાસ પામી ગયેલા છે, પછી એને થોડુંક પોતા પણ રહીએ કે ન રહીએ, પેલા લોકો એટલો ને એટલો જ પ્રેમથી એને સાચવે છે, હજી એ લોકોમાં કઈ ફેર નથી પડ્યો, પણ એની સમજણમાં જ્ઞાનમાં ફેર પડી ગયો, એ ફેર કઈ કાઢી શકાય? બહુ એને પ્રેમથી ઉછેરે છે, સારો સંબંધ રાખે છે, માટે એને એના માતા પિતાનો જ એને ભાવ આવે એવું તો કઈ બને નહીં. જ્ઞાનમાં અનુભવમાં જે ફેર પડ્યો તે ફેર પડી ગયો, એટલે એની પરિણતિ છે એનાથી પણ સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કે આવું લક્ષણ સમ્યક દ્રષ્ટિ જીવને અવશ્ય હોય જ છે. આવું લક્ષણ કયો કે આવું સ્વરૂપ કયો? આવું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિનું અવશ્ય હોય જ. કોઈ સમ્યક દ્રષ્ટિ પરિગ્રહવાન દેખાય માટે એને વૈરાગ્ય નથી એમ નથી કાંઈ. બારમાં સંયોગમાં પૂર્વકર્મના ઉદયમાં અમુક સંયોગ દેખાય માટે એને વૈરાગ્ય નથી, વૈભવ દેખાય માટે વૈરાગ્ય નથી એમ નથી. હોય કે ન હોય, ઓછો હોય કે વધારે હોય, એની સાથે સંબંધ નથી. બારમાં શું છે ને કેટલું છે એની સાથે સંબંધ નથી. અંદરમાં પોતાપણું નથી, પોતાની અંદરમાં પોતાપણું નથી. બધા ભરતજી છે, જેટલા સમય દ્રષ્ટિ છે એ બધા ભરતજી છે. પછી ઘરમાં હોય કે ગમે ત્યાં હોય, કેમ કે એને પોતાપણું પોતાના સ્વરૂપમાં વેદનથી વર્તે છે. પોતાનું જે પોતાપણું છે એ સ્વરૂપના વેદનથી, સ્વરૂપના અનુભવથી વર્તે છે. એવું જ પરમાપરપણું વેદનના અભાવથી વર્તે છે. બીજા જીવો પોતાના ઉદયને પોતાનો જાણીને વેદે છે, જ્યારે અહીંયા પોતાપણાનું વેદન નથી. ત્યાં પોતાપણાના વેદનનો અધ્યાસરૂપ જે પ્રકાર હતો એનો અભાવ થઈ ગયો છે, અને એ વેદને સ્વરૂપ વેદનની જગ્યા લઈ લીધી છે સ્વસ્થાનમાં, પોતાના સ્થાનમાં, એ પ્રકાર છે. એટલે એવું લક્ષણ કહો કે એવું સ્વરૂપ કહો એ સમ્યક દ્રષ્ટિ જીવને અવશ્ય હોય છે. અને આવું લક્ષણ હોતા અવશ્ય વૈરાગ્ય ગુણ છે. પોતાપણાનો અભાવ હોવાથી વૈરાગ્ય ગુણ છે. એટલે કૃપાળુ દેવ એમ લીધું છે કે ભાઈ મુમુક્ષુ એ મુમુક્ષુતા વર્ધમાન થવા અર્થે શું કરવું, આપણે મુદ્દાનો વિષય તો ત્યાં છે. આ તો સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ છે શું, પણ હવે આપણને એનું પ્રયોજન કેવી રીતે છે વિચારવાનો મુદ્દો તો પ્રયોજનથી એ રીતે છે. એમને એ વાત એવી રીતે લીધી છે કે મુમુક્ષુપણું વર્ધમાન થવા અર્થે મુમુક્ષુ જીવે જે જે પોતાપણા પોતાપણે અનુભવાય છે એવા જે કર્મ સંયોગ આધીન પદાર્થો, કુટુંબ પરિવાર શરીરથી માંડીને જેટલા નવ કર્મ છે એ બધા, એમાં પોતાપણું મટાડવાનો પુરુષાર્થને પ્રયત્નવાન થવું. જેટલો એ પ્રયત્ન ને પુરુષાર્થ ચાલે એટલી મુમુક્ષુતા વર્ધમાન થાય. એ મુમુક્ષુતા વર્ધમાન થતી જો પોતાપણાનો અભાવ થાય તો ત્યાં એને જ્ઞાન દશાનો વૈરાગ્ય કહેવામાં આવ્યો છે. એ આ જગ્યાએ જ્ઞાન દશાનો વૈરાગ્ય છે. કે પોતાપણું મુમુક્ષુને છે ખરું, પણ એમાં પણ તીવ્ર રસે કરીને પોતાપણું પણ થાય, મંદ રસે કરીને પણ પોતાપણું થાય. જેટલો અનુભવ ઘટે પોતાપણાના રસનો એટલો મુમુક્ષુપણું વર્ધમાન થાય. અને તો એ પોતાપણાનો મમત્વપણાનો રસ ઘટે તો એને અભાવ થવાનો અવકાશ થાય. રસમંદ પણ ન પડે અને અભાવ થવાનો અવકાશ નથી, એમ લેવાનું છે. હવે આવું લક્ષણ હોતા અવશ્ય વૈરાગનું છે. શું કરીને એવો હોય છે, એમ કેમ થયું, એને વૈરાગ્ય કેમ થયો, અથવા જ્ઞાનને વૈરાગ્ય કેવી રીતે થયો, કે સ્વમ પરમ ચ ઇદમ વ્યતિકરમ તત્વતઃ જ્ઞાત્વા. સ્વમ એટલે શુદ્ધ ચૈતન્ય, માત્ર મારું સ્વરૂપ છે. આ સ્વ પણ અનુવેદન આ રીતે છે. શું એકાંત શુદ્ધ, એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ પોતે છે. શું પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છે, અને એ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છે, એકાંતે શુદ્ધ છે. આવું સ્વ છે. પરમ પર એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ નો વિસ્તાર, જેટલો કઈ જેને પૂર્વ કર્મ અનુસાર હોય એટલા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ સમસ્ત એ પરાયો પૂદગલ દ્રવ્ય નો છે. આમ હોવાથી જ્ઞાન વૈરાગ્ય છે. સોનું વેદન તે જ્ઞાન, અને પરમા પર પણ તે વૈરાગ્ય. પરમા પર પણ તે સમ્યક દ્રષ્ટિ નો વૈરાગ્ય. શું અને પરમા પરપણાનો ને મંદતાનો જે ભાવ, પરમા પરપણ તીવ્ર થયો, સ્વપણું થાય એના બદલે પરપણું થાય ને સ્વપણાનો મંદતા થાય, તો મોક્ષનો વૈરાગ્ય છે. ભૂમિકા અનુસાર વૈરાગ્ય છે. મુનિ દશાના વૈરાગ્યમાં સર્વથા ત્યાગ છે, બાહ્યાભ્યંતર ત્યાગ છે, વિકલ્પનો પણ અભાવ અને પ્રવૃત્તિનો પણ અભાવ. તો એ તો નિયમ સારમાં લીધું કે કેવા છે મુનિરાજ, પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત વૈરાગ્યના શિખરના શિરા શિખામણી છે. વૈરાગ્યના શિખરના શિખામણી છે એ મુનિરાજ છે. એવું વિવરણ, એવું જુદા પણ વિવરણ, વ્યતિકર એટલે જુદું કરવું. શું શુદ્ધ ચૈતન્ય મારું સ્વરૂપ, દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ નો વિસ્તાર, પરાયો પૂદગલ દ્રવ્ય નો, એવું જે વિવરણ, એવું જે જુદાપણું, તત્વતઃ જ્ઞાત્વા, તત્વપણે જાણીને. કહેવા માટે નથી એમ કહે છે, માત્ર બોલવા માટે નથી, અથવા માત્ર વિકલ્પ કરવા માટે નથી. એ વાત શું, વસ્તુ સ્વરૂપ એવું જ છે એમ અનુભવ રૂપ જાણે છે સમ્યક દ્રષ્ટિ જીવ, તેથી જ્ઞાન શક્તિ છે. તત્વ જ્ઞાત્મા, તત્વતઃ જ્ઞાત્મામાંથી એ તો કાઢ્યું. અનુભવ રૂપ જાણે એને તત્વતઃ જાણ્યું એમ કહેવાય. નહીતર તો શાસ્ત્ર થી ધારણા કરે છે, પણ અહીંયા ધારણા જ્ઞાન ને જ્ઞાન કહેતા નથી. એવી પરલક્ષી ધારણા અગિયાર અંગ સુધીની આ જીવે અનંત વાર કરી. પોતાના જીવે કોઈની વાત નથી, પોતાના જીવે અગિયાર અંગ નવ પૂર્વ સુધીની પરલક્ષી જ્ઞાનની ધારણા અનંત વાર કરી. શું ન કર્યું, અનુભવ ન કર્યો. અગિયાર અંગ નવ પૂર્વની કાંઈ કિંમત નથી, કાંઈ એટલે કોડીની પણ કિંમત નથી, એમ લેવું છે. અનુભવમાં આવ્યો એટલું કામનું બસ. એટલે એવું વિવરણ, એવું જુદાપણું માત્ર કહેવા માટે નથી, વસ્તુનું સ્વરૂપ એવું જ છે એમ અનુભવ રૂપ જાણે છે સમ્યક દ્રષ્ટિ જીવ, તેથી તેને જ્ઞાન શક્તિ છે, માટે જ્ઞાન શક્તિ વાળો છે. એ સત્તાનું ગાથામાં ભેદ સંવેદન શક્તિ લીધી, એને ભેદ સંવેદન શક્તિ છે. સમ્યક દ્રષ્ટિની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે, મિથ્યા દ્રષ્ટિની ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે બસ. હવે આટલું કરે છે સમ્યક દ્રષ્ટિ જીવ, તે શાને માટે આમ કરે છે, શું કરવા માટે આમ કરે છે, અથવા એનું પ્રયોજન શું છે, એમ કરવા પાછળ સમ્યક દ્રષ્ટિનું પ્રયોજન શું છે, એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉત્તર આમ છે કે સ્વમ વસ્તુત્વમ કલયિતમ. સ્વમ વસ્તુત્વમ એટલે પોતાનું શુદ્ધપણું, તેના નિરંતર અભ્યાસ માટે, અર્થાત વસ્તુની પ્રાપ્તિ માટે, પોતાના નિજ સ્વરૂપને અનુભવમાં પ્રાપ્તિ થાય, વિશેષે વિશેષે કરીને અનુભવ પ્રગાઢ થતો જાય, જેમ જેમ એ અનુભવ ગાઢ થતો જાય, પ્રગાઢ થતો જાય, તેમ તેમ શુદ્ધિ વિશેષ થતી જાય. એટલે પોતાનું શુદ્ધપણું એમ દીધું. સ્વવસ્તુત્વમાં શું? કે પોતાનું શુદ્ધપણું. શુદ્ધપણું વધે એમ કહો સાદી ભાષામાં, એટલે સાદી ભાષા એટલે અધ્યાત્મ ભાષામાં, આગમ ભાષામાં નિર્જરા થાય એમ કહો. નિર્જરા આગમ શબ્દ, આગમ ભાષાનો શબ્દ છે. શું? એના માટે નિરંતર અભ્યાસ માટે, અથવા એ રીતે પોતાની શુદ્ધિની વૃદ્ધિ નિરંતર થયા કરે તે માટે સમ્યક દ્રષ્ટિ જીવ નિરંતર આ રીતે પરિણમે છે, અથવા આ રીતે કાર્ય કરે છે. તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? કે સ્વાનિરૂપાતિ મુક્ત્યા, પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ અને પરબ્રહ્મનો સર્વથા ત્યાગ એવા કારણથી. કયા કારણથી પ્રાપ્તિ થાય છે? શાનાથી એટલે કેવા કારણથી પ્રાપ્તિ થાય છે? કે પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે અને પરબ્રહ્મનો સર્વથા ત્યાગ થાય છે એવા કારણથી. પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ એમ કહો કે પોતાના શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ એમ કહો. ગ્રહણ અને ત્યાગ, લાભ એટલે ગ્રહણ, ત્યાગ એટલે ત્યાગ, ગ્રહણ ત્યાગ, એમનેમ ત્યાગ નહીં પરબ્રહ્મનો. પરબ્રહ્મના ત્યાગનું મૂલ્યાંકન સ્વરૂપ ગ્રહણથી છે. સ્વરૂપને ગ્રહણ કર્યા વિના જો પરબ્રહ્મનો ત્યાગ થયો હોય તો એનું કાંઈ મૂલ્ય નથી, એમ લેવાનું છે. આ કળશમાં એમ લેવું છે કે આવી રીતે સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે, અને સમ્યક દ્રષ્ટિને બહારમાં પૂર્વકર્મના સંયોગ ગમે તેવા હોય એ પોતાને જ્ઞાન વૈરાગ્ય શક્તિને લઈને આગળ વધી જ રહ્યો છે, નિરંતર શુદ્ધ સ્વરૂપનો લાભ કરી રહ્યો છે, તો કોઈ એવું વાંચી સાંભળીને અનધિકારી જીવ, કેવો અનધિકારી જીવ, પોતાને સમ્યક દર્શન નહીં હોવા છતાં સમ્યક દર્શન માને તો એનો અહીંયા નિષેધ કર્યો છે. આ 137મો કળશ લાલ બત્તી મૂકી છે. એમાં શું છે, શાસ્ત્ર રચના એવી સુંદર છે કે નિશ્ચય પરિણમન અને નિશ્ચય સ્વરૂપને બહુ જોરથી સ્થાપ્યું છે. એટલા બધા જોરથી સ્થાપ્યું છે કે જો અધિકારી જીવ હોય તો એનું કામ થઈ જાય, અને અનધિકારી જીવ હોય તો એ ઊંધો પડી જાય પાછો. શું ટૂંકામાં બહુ ભારે ખોરાક છે. શું ગુરુદેવના ભાષામાં કહીએ તો કાચો પારો છે. જો પચાવી જાય તો શરીરની તંદુરસ્તી આ બાદ થઈ જાય, ન પચાવે તો ફૂટી નીકળે, કાચો પારો ફૂટી નીકળે. એમ આ વસ્તુ જો પોતે યથાર્થપણે ગ્રહણ કરી જાય તો સમયસર મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે પર્યાપ્ત કારણ છે. આ શાસ્ત્રમાં એવું નિમિત્તત્વ છે. ભગવાન કુંદકુંદાચાર્ય દેવની આ એક અસાધારણ રચના છે, કૃતિ છે, કે જે 2000 વર્ષથી વિદ્યમાન છે, અને અનેક મહાત્માઓને એમણે જન્મ આપ્યો છે. આ સમય સારે અનેક મહાત્માઓને જન્મ આપ્યો છે, પણ એવી યોગ્યતા વાળા મહાન પુરુષો અયોગ્યતામાં જાય તો એને જરાક ગડબડ થઈ જાય, એવી ગડબડ ન થાય એટલા માટે લાલ બત્તી પણ મૂકતા ગયા છે, કોઈ ભૂલો ન પડી જાય. સાધારણ જીવના હાથમાં પણ આવે શાસ્ત્ર, પાત્રતા વાળા જીવના હાથમાં પણ શાસ્ત્ર આવે, સાધારણ માણસના પણ હાથમાં આવે, અને જે સભામાં ઉપદેશ ચાલતો હોય એમાં બધા કઈ એક વર્ગના હોય જ નહીં, કોઈ દિવસ બધા વર્ગના મુમુક્ષુ હોય, તો એને કઈ નુકસાન ન થઈ જાય એટલે કરુણા કરીને આચાર્ય મહારાજે એ પણ વ્યવસ્થા રાખી છે કે જોજે આવી રીતે કઈ ભૂલ કરતો નહીં, નહીતર મરાઈ જઈશ પાછો. 137મો કળશ એ વિષય ઉપર છે. સમ્યક દ્રષ્ટિ સ્વયમયમ અહમ જાતુ બંધો ન મે સ્યાત ઇતિ ઉત્તાનો પૃથક વદના રાગિણોપી આચરંતુ આલંબંતાં સમતિ પરતાં તે યતો અદ્યાપિ પાપા આત્માનાં આત્મ અવગમ વિરહાત સંતિ સમ્યક પરિતાહ. ખંડાન્વય સહિત અર્થ. આ પ્રસંગે એમ કહે છે, આ પ્રસંગે એટલે આ જે પ્રતિપાદન કર્યું ત્યાં હવે એમ કહે છે લાલ બુદ્ધિ મૂકીને, શું કે સમ્યક દ્રષ્ટિ જીવને વિષય ભોગવતા કર્મનો બંધ નથી એમ આ પ્રસંગે કહ્યું છે. ત્યાં કારણ એમ છે કે સમ્યક દ્રષ્ટિના પરિણામ ઘણા જ લુખા છે. કેમ એને બંધ નથી? કે એને પોતાપણું ચાલ્યું ગયું હોવાથી પૂર્વકર્મના ભોગોભોગના સામગ્રીના સંયોગમાં પણ એને પોતાપણું ચાલ્યું ગયું હોવાથી એના પરિણામ રસરહિત ને લુખા છે. એ જ ભોગોભોગમાં મિથ્યા દ્રષ્ટિના પરિણામ ચીકણા હોય છે, અથવા એને કોઈ માનો કે વૈરાગી હોય તો પણ એની પાસે આત્માનો આધાર નથી કે પરથી ભિન્નતા એને થતી નથી, એકત્વ બુદ્ધિમાં જ હોય છે. તેથી ભોગ એવો લાગે છે કે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય, એ વખતે આકુલતાનું વેદન છે, આંશિક પરિણામ ત્યાં જાય છે એમાં પણ આકુલતાનું વેદન છે એટલે ઉપસર્ગ સમાન સમજે છે. મિથ્યા દ્રષ્ટિ એને સારો ગણે છે, સમ્યક દ્રષ્ટિ એને રોગ સમાન ઉપસર્ગ ગણે છે. તેથી કર્મનો બંધ નથી, અરુચિ પરિણામે એ સંયોગમાંથી એ પસાર થાય છે, ઉદયમાંથી પસાર થાય છે, માટે એને કર્મનો બંધ નથી. કેમ કે ભાવે પ્રતિબદ્ધતા પામતા નથી, ભાવે ભિન્ન રહે છે, પ્રતિબદ્ધતા પામતા નથી એટલે ભિન્ન રહે છે, ભિન્ન રહે છે એટલે ભાવ બંધ નથી, ભાવ પ્રતિબદ્ધતાનો બંધ નથી, સંબંધ નથી, માટે દ્રવ કર્મનો પણ બંધ નથી. એમ જ છે, લ્યો કેટલું વજન આપ્યું. તેથી કર્મનો બંધ નથી એમ જ છે, એમાં સંદેહ નથી. એમ જ છે એમ કહીને શું લીધું કે એમાં સંદેહ નથી. જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે. જોયું મિથ્યા દ્રષ્ટિના પરિણામ સુખમાં ચીકણા છે ને દુઃખમાં પણ ચીકણા છે, સુખ ભોગવતા ચીકણા છે ને દુઃખ ભોગવતા ચીકણા છે. કેમ કે એને તો બીજું અવલંબન નથી, ઉદયનું જ એકાંતે અવલંબન છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને અંતર અવલંબનમાં પોતાનું શુદ્ધાત્મ તત્વ છે. શુદ્ધ આત્મ તત્વ એટલે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપી પોતે છે, એ અનુભવને અવલંબનમાં વર્તે છે એટલે એના ઉપર છેલ્લા પરિણામમાં ક્યાંય ચિકાશ નથી. મિથ્યા દ્રષ્ટિના પરિણામો ચીકણા છે, મિથ્યાત્વ ભાવના એવા જ પરિણામ છે, સહારો કોનો છે? મિથ્યાત્વ ભાવ હોય ત્યાં ઉપાય શું? બીજો એવા જ પરિણામ થાય એને બીજો ઉપાય શું છે? એની પાસે આધાર શું છે? શું આપણે અત્યારે વિચાર કરે છે ને, ભાઈ સંપ્રદાયની અંદર સાધુ શિથિલાચારી થઈ ગયા. જૈન નો સંપ્રદાય હોય તો જૈન સંપ્રદાયમાં દિગંબરમાં શિથિલાચાર થયો, સ્વતંબરમાં શિથિલાચાર થયો, પછી જે કોઈ સંપ્રદાય છે બધે આ પરિસ્થિતિ છે. પછી સ્વામિનારાયણ હોય કે બીજા હોય કે ત્રીજા હોય, કેમ એમ થયું? કે એને ટકવાનો આધાર શું? એમ કે છે, સહારો કોનો? એને કેવી રીતે ટકી શકે? એને મદદ શું છે? એની પાસે કોઈ ટકવાનો આલંબનને આધાર નથી. ટકશે શેના આધારે? આત્માના સ્વરૂપના જ્ઞાન વિના ટકે કોના આધારે? આ સવાલ છે. કોના આધારે ટકે? અવિકાર દશામાં, નિર્વિકાર દશામાં ટકે કોના આધારે? નિર્વિકાર તત્વનો અવલંબન મળ્યા વિના અંદરમાં કે ટકી શકે નહીં. ત્યાં સહારો કોનો છે? કે એને કોઈ આધાર નથી બિચારાને, એ તો ચીકણા પરિણામ એના થયા વિના રહી. એને ત્યાં તે જીવો એવું માને છે, શું મિથ્યાત્વ અવસ્થા હોવા છતાં પણ એવું માની લે છે કે અમે પણ સમ્યક દ્રષ્ટિ છીએ, અમારે પણ વિશેષું ભોગવતા કર્મનો બંધ નથી. આ બધું જાણી લીધું શાસ્ત્ર થી, જાણ્યું એટલે જાણે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું એટલે અમે જ્ઞાની ને સમ્યક દ્રષ્ટિ, અમને પણ કર્મનો બંધ નથી. શું મારા ઓફિસે એક વાર એવું થયું હતું, હું મોક્ષો આવેલા એમ વેપાર ધંધાની વાત કરતા હશે, કોઈ બધી એજાને માણસે કીધું, હું તમે તો મુમુક્ષુ છો અને બધી આવી રીતે કેમ એટલી બધી ચિકાસ કરો છો? આ જતી કરી દેવાને બોલે કે તમને ખબર નથી કે ભરત ચક્રવર્તી ને છ ખંડ હતા, કે અમારે તો કઈ પરિગ્રહ નથી કે ઠીક. હા, એ ભરત ચક્રવર્તી ના છ ખંડ તારે અવલંબન લેવા માટે નથી. પોતાનો દેશ નો બચાવ કરવા માટે શું કરે? અમારે તો ક્યાં એટલો બધો પરિગ્રહ છે? ચક્રવર્તી ને પરિગ્રહ એવો કઈ થોડો અમારે પરિગ્રહ છે, માટે અમને તો કઈ વાંધો નથી એમ નથી. એક ફાટેલી ગોદડી હોય તો પણ મમત્વ હોય તો એ ચક્રવર્તી ના છ ખંડ જેટલું જ મમત્વ છે, કઈ ઓછું મમત્વ નથી. પરંતુ તે જીવો ભ્રાંતિમાં પડ્યા છે એવું પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના મને કર્મનો બંધ નથી એમ માને તો તે ભ્રાંતિમાં પડ્યા છે. તેમને કર્મનો બંધ અવશ્ય છે. ત્યાં આખે આખો રોકાઈ જાય છે ચીકણા પરિણામથી, એને અવશ્ય કર્મનો બંધ હોય હોય ને હોય છે. તેથી તે જો મિથ્યા દ્રષ્ટિ અવશ્ય છે, કર્મનો બંધ પણ અવશ્ય છે અને મિથ્યા દ્રષ્ટિ પણ અવશ્ય છે. સમ્યક્ત્વનો અભાવ છે માટે મિથ્યા દ્રષ્ટિ અવશ્ય છે. મિથ્યાત્મ ભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઉપજતી નથી. તો આ લક્ષણ લીધું રાજબલ્લીએ, ભાઈ તને સામગ્રીમાં પ્રેમ કેમ થયો? પ્રીતિ કેમ થઈ? તને સારું કેમ લાગ્યું? તને અહીંયા સારાપણું કે ખરાબપણું હતું નહીં. તને જે ભ્રાંતિ થઈ, ભ્રમ થયો, કલ્પના થઈ, એ જ મિથ્યાત્વ છે, એ જ દર્શનમો છે. માટે મિથ્યાત્વ વિના, મિથ્યાત્વ ભાવ વિના બહારના પદાર્થોમાં પ્રીતિ ઉપજતી નથી એમ કહે છે. એમ હવે આ કળશમાં એમ કેવું છે, શું અહીંથી પછી ટીકા શરૂ કરશે, આટલી પ્રસ્તાવના કરીશ કળશના વિષયમાં, આટલી પ્રસ્તાવના કરીશ. હવે એ કળશ ઉપર વાત કરે છે કે કળશમાં એમ કહે છે આચાર્ય ભગવાન કે તે રાગીણઃ રાગીણઃ અદ્યાપિ પાપાઃ, શું તે એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ રાગીણઃ છે એટલે રાગ વાળા છે, એટલે કે શરીર પંચેન્દ્રિયના ભોગ સુખમાં અવશ્ય રંજિત છે, એના પરિણામ રાગથી રંગાયેલા છે. તો પરિણામમાં રાગનો રંગ રસ ઘણો છે એટલે એનો આત્મા જ એમાં રંગાઈ ગયો છે આખે આખો. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ભૂલીને ચૂકીને આખે આખો આત્મા એમાં રંગાઈ જાય છે, શું અવશ્ય રંજિત છે. કરોડ ઉપાય જો ચાલો હું ગ્રસ્થાશ્રમ નો ત્યાગ કરી દઉં ને દીક્ષા લઈ લઉં, તો કરોડ ઉપાય કરે, કેટલો કાળ કરે, અનંત કાળ પર્યંત કરે, ઠીક છે. અંદરમાં પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુભવ જ્ઞાન નથી, એ બહારમાં અનંત કાળ પર્યંત ભલે ને કરોડ ઉપાય કરે એમ કે છે. આમાં શું થયું છે, સંપ્રદાયમાં શુદ્ધ સ્વરૂપના અનુભવનું પ્રકરણ આખું બાદ થઈ ગયું, વિસરાઈ ગયું છે, ચૂકાઈ ગયું છે, ખબર જ નથી રહી કે કઈક છે આવું. એટલે શું કરે, ત્યાગ કરવા માટે શું કરે છે, હિંસા ન થાય. આપણે આ ત્યાગ કરીએ તો એની હિંસા અટકે, આ ત્યાગ કરીએ તો એની હિંસા અટકે, શું ફલાણું છોડી દઈએ તો એ સંબંધી ની હિંસા અટકે, તો હિંસા તો બધી મટે, શું અને અહિંસા પાડવી, તો જૈન ધર્મ છે. શુદ્ધ સ્વરૂપ નો અનુભવ એ વાત છે, ખાસાવ ખરાશ થઈ ગયા. ખાવું ન ખાવું, ગ્રહણ કરવું ત્યાગ કરવું, ફલાણું કરવું, બધામાં હિંસા અહિંસા ના લેખા જોખા થવા મીડ્યા. અનુભવ ને શું કે કઈ લેવા દેવા એ વિષય ની વિચારણા કે કઈ વાતચીત કે કઈ ચર્ચા કે કઈ એ દિશામાં કોઈ પ્રગતિ જોવામાં આવતી નથી. એ આખો વિષયાંતર થઈ ગયો અને ગાડી બીજા પાટે ચડી ગઈ. અહિંસા ની વાત કરે ભાવે સ્વામી, અહિંસા બુદ્ધિ છે, શું બાકી રહી ગયું કેમ કે જો ગૌતમ બુદ્ધે જેમ અહિંસા નો ઉપદેશ આપ્યો છે એમ મહાવીર ભગવાને પણ અહિંસા નો ઉપદેશ આપ્યો, બંને સમકાલીન મહાત્માઓ હતા. ભાઈ ક્યાં અહિંસા મહાવીર સ્વામી ની ને ક્યાં અહિંસા ગૌતમ બુદ્ધ ની, તો ઘણી ગડબડ છે. માંસાહાર છે, સાધુ માંસાહારી છે, બૌદ્ધ ધર્મ માં તો એના સાધુ પણ માંસાહાર છે, કેમ કે એના મૂળ સિદ્ધાંતો માં જ એ વાત નું પ્રતિપાદન છે, માંસાહાર નું પ્રતિપાદન છે. હા, એટલે તો કૃપાળ દેવે ચોખ્ખું કીધું ગાંધીજી ને, બૌદ્ધ ધર્મ બૌદ્ધ મોક્ષે ગયા નથી એમ આપે આપ કહો છો, તો એનો કોઈ પુરાવો ખરો, આવો પ્રશ્ન પૂછ્યો છે વકીલાત ની જેમ. બેરિસ્ટર હતા ને એમણે વકીલાત ની જેમ જ ઉત્તર આપ્યો કે પુરાવા વગર કોઈ પણ વાત કરવી તે વાત કરવાનો કઈ અર્થ નથી. શું પુરાવા વગર જો કહેવામાં આવે તો એ વાત ને કોઈ આધાર રહેતો નથી, એ તો નિરાધાર કથન થઈ ગયું. પુરાવો છે કે એમના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પુરવાર કરે છે કે આવા સિદ્ધાંતો નું પાલન કરનાર નો મોક્ષ થાય નહીં, જાણો અપુરાવાય. અને મહાવીર ભગવાને અહિંસા ઉપદેશી છે એમ, મહાવીર ભગવાને મુક્તિ નો માર્ગ ઉપદેશ્યો છે. અહિંસા તો એના પિતામાં થઈ જાય છે, મુક્તિ ના માર્ગે ચાલતા અહિંસા થઈ જાય છે. અહિંસા પાળો તો મુક્તિ નો માર્ગ મળે છે એમ નથી, મુક્તિ ના માર્ગ માં અહિંસા આવી જાય છે અંદર એમ છે. પૂછતું માર્ગમી ગપ્પો પડતો ને અહિંસા 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 ઉપર લાગી ગયા જા રસ્તો બરાબર નથી. એટલે એવા જીવો કરોડ ઉપાય કરે અને અનંતકાળ પર્યંત કરે એમ કે છે, તો પણ તે પાપમય છે. એટલે એને એને પુણ્યવાળા નથી કીધા, ઠીક, એને પાપમય કીધા છે. શા માટે પાપમય છે કે પડે છે સ્વરૂપથી પતંતી, સ્વરૂપાત પતંતી દેશનાચાર્ય લીધું છે. દેશનાચાર્ય ટીકામાં એમાં છે સ્વરૂપથી પાડે છે, માટે પાડનાર હોવાથી એને પાપ ગણવામાં આવ્યું છે. અથવા એ શુભભાવ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી. શું સ્વરૂપ? સ્વરૂપનું આરૂઢ થવું, સ્વરૂપારોહણ કરવું એમ થઈ શકતું નથી. માટે સ્વરૂપની પ્રાપ્તિમાં બાધક થતા હોવાથી પણ એને પાપ કહેવામાં આવ્યા છે. તમે એક બે અર્થ કર્યા છે. હા, પછી ઠેલાય છે. તો પણ પાપમય છે, નાના વર્ણાદી કર્મબંધને કરે છે, મહાનિંદ્ય છે. ઠીક, પુણ્ય બંધાય તો ઘાતીમાં તમને પુણ્ય પ્રકૃતિ બંધાય. ઘાતીમાં તો પુણ્ય પ્રકૃતિ છે જ નહીં. નાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાય ચારે પુણ્યમાં કોઈ પુણ્ય પ્રકૃતિ જ નથી. ચારે ચારે એ ચારે પાપ પ્રકૃતિ છે. તમે પુણ્ય, જયારે પુણ્ય ભાવ થાય ત્યારે જ્ઞાનાવરણી બંધાય કે ન બંધાય? દર્શનાવરણી બંધાય કે ન બંધાય? મોહની બંધાય કે ન બંધાય? અંતરે બંધાય કે ન બંધાય? કે ચારે બંધાય. તો પછી પુણ્ય કેવી રીતે એને કહેવું? જે પરિણામોથી ઘાત્યા કર્મની પાપ પ્રકૃતિ બંધાય એને પુણ્ય કેવું કેવી રીતે? ઠીક, આ કર્ણયોગનું લોજિક. ઠીક, અને પુણ્ય તો અઘાતીની અપેક્ષાએ કે છે, ઘાતીની અપેક્ષાએ એને પુણ્ય કહેતા નથી. અને જીવના ગુણને ઘાત કરે એને મુખ્ય કરવું કે સ્વર્ગા દેવા જાય એને મુખ્ય કરવું? શને મુખ્ય કરવું છે તારે? આમ વ્યવહારમાં સમજણ પડ્યો. વ્યવહારમાં એમ કે ભાઈ તમને 1,00,000 રૂપિયા આપીએ, શું તમે એમ કરો ને તમારું શરીરનું અમુક અંગ વેચો, આમ કિડની બધું વેચે છે ને માણસ અત્યારે. હું પૈસા પૈસા વાળા માણસ હોય એને એમ કે ભાઈ તમારી કિડની જોઈએ છે, કેટલા પૈસા લેશો? પૈસા પૈસાની કઈ જરૂર નથી. એમ કેમ ભાઈ? હું તો પૈસા આટલું તો આટલું બધું કરે છે, તો ધંધા વેપાર બીજું ત્રીજું જોખમ તો કે બધું હતું. શરીર શરીરની વાત ન કરવી, ઠીક છે? તો કે છે આયા તો પુણ્ય શું કરવા વાત કરે છે, અહીં તારા આત્માને અંગ વેચાઈ જાય છે. ઠીક છે, તારા ગુણનો ઘાત થાય છે એનો શું? જ્ઞાન આનંદ આદિ તારા અંગભૂત છે. એ તો હે, તારે અંગને વેચીને ઉપાર્જન કરવું છે, પૈસા મેળવવા છે, શું કરવું છે? હે, ચાલો તમારે 2 હાથ છે ને એક હાથ કાપીને આપી દો, એક હાથે કામ કરજો, પૈસા તમારે લેવા લ્યો, એક પગ કાપીને આપી દો, ઠીક, એક આંખ કાઢી દો, ઠીક, જે 2-2 છે એક એક થી ચાલશે, તમારે ચલાવો, પૈસા કમાઈ લ્યો. કોઈ કમાય એવી રીતે પૈસા? એવી રીતે ન કમાય હો ભાઈ, બીજી મહેનત કરીને ઓછું કમાય નો વાંધો નહીં, ન કમાય નો વાંધો નહીં, પણ એવી રીતે કઈ શરીર ના અંગ વેચવા જવાય નહીં. એમ અહીંયા એમ કે છે કે આત્માના ગુણ વેચીને પુણ્ય ન કમાવાય. ગુણ વેચવાની વાત છે. આપણે ખરા કોઈ એવી રીતે પૈસા કમાય છે એવી રીતે કોઈ? એ વેપાર ચાલે છે પરદેશમાં, એ વેપાર ચાલે છે, પણ એ ગરીબ માણસ આપે. અહીંયા તો એ વિચારે કોઈ ન કરે, એ ચાલે જ નહીં. અહીંયા તો એ વિચારે ન ચાલે. શું? એવી રીતે શુભભાવ બાંધીને આત્માના ગુણને ઘાત પહોંચાડાય નહીં એમ કહે છે. શું? જ્ઞાનાવરણ આદિ કર્મ બંધ ને કરે છે, મહાનિંદ્ય છે. શું એમ કોઈ કરે તો શુભ ભાવ કમાવા માટે જ્ઞાનાવરણ બાંધે તો તે મહાનિંદ્ય છે, મૂર્ખ છે. કોઈ આ તો અંગ ની વાત કરી, પણ કોઈ અંગ ત્રણ છોકરાને વેચી દો ને, અમે તમે પૈસાને થોડી તકલીફ ભોગવો છો, બહુ મહેનત મજૂરી કરવી પડે છે, એના કરતા એક છોકરાને વેચી દો ને, બે ત્રણ છોકરા છે એમાંથી એકને વેચી દો, લ્યો ઠીક. કોઈ વેચે હે ભાઈ, એવી કઈ વાત કરાય નહી. અને વેચે તો શું કહેવાય, મહાનિંદ્ય છે. પૈસા માટે છોકરાને વેચો મહાનિંદ્ય છે, ક્યાંક નો કે એના જેવું છે. આ તો છોકરો નથી, આ તો પોતાના ગુણ ને વેચે છે. શું એટલા માટે કહ્યું કે મહાનિંદ્ય છે. પુણ્ય ઉપાર્જન કરવામાં શું કરે છે, તો ગુણ ને વેચીને પુણ્ય ઉપાર્જન કરવા જાય છે. મૂર્ખ મૂર્ખ છે કે છે, મહાનિંદ્ય છે. શા કારણ થી એવો છે, એ તો સમ્યક્ત્વ રિક્તા સંતિ, અજ્ઞાની છે. સમ્યક્ત્વ રહિત છે એટલે અજ્ઞાની, મૂર્ખ છે. જ્ઞાની હોય એમ કરે નહીં એમ કેવું છે. કારણ કે વિષય સુખ રંજિત છે, જેટલો જીવ શિવરાશિ જેટલો જીવરાશિ તે શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે. ક્યાં ભૂલ કરે છે કે વિષય સુખ થી રંજિત થાય છે એ જીવ, તે અદ્યાપી પાપા હા, એ પાપી જીવ શું થાય છે, વિષય સુખ થી રંજિત થાય છે. અને જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવમાં જે સુખ છે એનાથી શૂન્ય છે. આ એટલા માટે આવી ભૂલ કરે છે. જો ખરેખર પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના સુખને વેદે અનુભવે તો એને ઓલામાં રંજિત થવાનું, દુઃખમાં સુખ માનવાનું કારણ રહેતું નથી. એ તો લોકો એને વિષય સુખ કહે છે, જ્ઞાની તો એને દુઃખ જ કહે છે. કારણ કે વિષય સુખ રંજિત છે, જેટલા શિવરાશ જીવરાશે તે શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે, માટે તે જ્ઞાનાવરણાદિ બંધને કરીને પુણ્યને ઉપાર્જન કરીને મહાનિંદ્ય કાર્ય કરી રહ્યા છે એમ કેવું છે. શા કારણથી, આત્મા આત્મ અનાત્મ અવગંભીર હાથ શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાનું સ્વરૂપ આત્મા, દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ તે અનાત્મા. અનાત્મ નો અર્થ કર્યો ભાવ કર્મ અંદર લઈ જ જાય, લઈ જ લે છે. અધ્યાત્મ પ્રધાન છે ને, એટલે ભાવ કર્મ ને બધે કર્મમાં જ નાખ્યા છે. તેમનું એ ઉપાધિ રૂપે ભિન્નપણા રૂપ જાણ પણ તેનું શૂન્યપણું હોવાથી શું કહે છે, વેદ જ્ઞાનનો વિવેક શૂન્ય હોવાને લીધે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, તે જ મને સર્વથા સર્વદા ઉપાદે છે. દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ મારાથી સર્વથા ભિન્ન છે, ભિન્ન કહેતા સર્વથા ઉપાદે નથી એમ એમ આવી જાય છે. ભિન્ન કહેતા તે ભિન્ન છે એમ કહો એટલે ઉપાદે નથી એમ એમ આવી જાય છે. શું એવો વિવેક, શું અવગમ એટલે એવો, એવું જ્ઞાન, એવું સારું જ્ઞાન, એવું ગમ, ગમ નથી અવગમ છે એટલે ગમ નથી, એવું હે ઉપાદે રૂપે ભિન્નપણા રૂપનું જ્ઞાન નથી, જાણપણું નથી અને તેનાથી શૂન્યપણું છે, માટે એ કારણથી આ ઉલટી પ્રવૃત્તિ જીવ કરે છે. પોતાના હાથે પોતાના ડોકે કુહાડો મારે છે, પગે નહી હો, પોતાના હાથે પગે પોતાના પગે કુહાડો મારે છે, પોતાના ડોકે કુહાડો મારે છે. આ તો એટલે પોતાની હિંસા થાય છે, પોતાની મૃત્યુ ઘાત થાય છે, એનો ભાવાર્થ લેશે હવે, એ વિષય ઉપર ભાવાર્થ કરશે હવે કે મિથ્યા દ્રષ્ટિ આમ કરે છે. માટે કર્મ બંધાય છે.
જય હો જય હો જય.